તારીખ 28/10/1992 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 574-579 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 225
પણ થતા શું થશે કે આગળનું સ્ટેજમાં ભેદ જ્ઞાનનો પ્રયોગ શરૂ થશે ભેદ જ્ઞાનનું પ્રિસ્ટેજ અવલોકન છે અવલોકનનું પ્રિસ્ટેજ તપાસ થયું છે એટલે ભેદ જ્ઞાનનો જે પ્રયોગ છે એ અવલોકનમાંથી ઉત્પન્ન થવાનો યથાર્થ ઉપર ઉપરનું ભેદ જ્ઞાન પણ શરૂ થશે અને સ્વભાવનો નિશ્ચય થાય તો યથાર્થ ભેદ જ્ઞાન પણ શરૂ થશે કે જે અનુભૂતિનું મૂળ છે અનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલામ અમૃતચંદ્રાચાર્ય દેવે એને ભેદ વિજ્ઞાન મૂલામ કહી છે એટલે ભેદ જ્ઞાન ઉપર આવવું હોય તો આ સિવાય બીજી પદ્ધતિ નથી માત્ર જુદાપણાનો વિચાર કરવો તે ભેદ જ્ઞાન છે જ નહીં એ તો એક ભેદ જ્ઞાનની થિયરી છે ભેદ જ્ઞાન સ્વયં તો પ્રયોગાત્મક એ તો પ્રયોગાત્મક છે એ પ્રયોગ અહીંથી શરૂ થાય છે એ પહેલાં બીજી રીતે શરૂ ન થઈ શકે હા એટલે અવલોકન કરવું એમ સમજાતું ન હોય પણ અવલોકન કરવું એટલે શું તો કે તપાસ તો કરો તારા પરિણામ એમ કહીએ તપાસ તો કરો એમ એવી તપાસવાની કુતૂહલ વૃત્તિથી આગળ વધે પછી પ્રેક્ટિસ વધે એટલે પ્રેક્ટિસ છે સહજતાને લાવે છે દરેક કામની પ્રેક્ટિસ સહજતાને લાવે છે જે કામની પ્રેક્ટિસનો એ કામ શીખવું હોય ત્યારે તો બહુ જ કાળજી રાખવી પડે ત્યારે માંડમાં ના આવડે પછી તો બીજી વાતો કરતા કરતા એ કામ કરી લઈએ માણસ બને છે કે એવી રીતે એટલે પછી સહજતા આવી જાય છે એ સહજતા આવે છે ત્યારે પ્રેક્ટિકલ સાઈડથી પરિણામમાં શક્તિ આવી ગઈ તૈયાર થઈ ગયા પરિણામ એવું બને છે ભગવાને શું જોયું છે કે તારો ઉપયોગ તો ચૈતન્ય અનુસરીને થાય છે તો મારા ઉપયોગમાં ચૈતન્ય અનુસરવું શું આ જિજ્ઞાસા પહેલા આવવી જોઈએ તપાસના કાળમાં અને એ રીતે ઉપયોગ ને અવલોકે કેમ કે તપાસવું ઉપયોગથી થશે કોને કે પોતાને આ એક તપાસ કરે તો એની અંદર એને અપૂર્વ રિસર્ચ થાય એવું છે શું આ એક રિસર્ચ કરે તો અપૂર્વ રિસર્ચ થાય એવું છે શું આમ તો ઓલરેડી રિસર્ચ ડ છે આ તો કેમ કે આ તો ભગવાને જોયું કહ્યું અને તમને આપ્યું બધું બતાવી દીધું જે ભૌતિક વિજ્ઞાનની રિસર્ચ તો જાણી હોય છે કે ભાઈ આમાંથી આમ થવું જોઈએ કેમ થતું નથી આપણે જ રિસર્ચ કરીએ ન પણ થાય આ તો એક વસ્તુ અનુભવ સિદ્ધ થઈ ચૂકેલી છે પણ પોતે તો પોતામાં રિસર્ચ કરવી પડે છે શું આખી પરિણામની દિશા જ બદલાય છે ત્યાંથી ઉપયોગમાં જોવે શું એટલે એની દિશા બદલાય છે અને એમાં શું છે કે ઉપયોગમાં જોવે ત્યારે પોતામાં પોતાપણું છે કંઈક કરવાનું નથી પોતાપણું પણ પરમા પોતાપણું કરે છે એને ઉપદેશ દે છે કે તું પરમા પોતાપણું છોડ અને તારા પોતામાં પોતાપણું કર પણ ખરેખર તો પોતાનું પોતાપણું પોતામાં જ છે પોતે તો પોતામાં જ છે આ નિજમે આ નિજમાં નિજને જોતા નિજપણું જણાય છે પોતામાં પોતાપણું જણાય છે ત્યારે એને લાગે છે કે પરમા પોતાપણું એ મારી ભૂલ હતી આ ભ્રાંતિ હતી ભ્રાંતિ સમજવી એક વાત છે અને ભ્રાંતિ અનુભવીને ભ્રાંતિનું જ્ઞાન થવું એ બીજી વાત થઈ ગઈ અનુભવપૂર્વક ભ્રાંતિનું જ્ઞાન થયું. પેલા જે સમજીને ભ્રાંતિનું જ્ઞાન થયું તો આ અનુભવપૂર્વક ભ્રાંતિનું જ્ઞાન જ્ઞાન થાય. હા, વિસ્વરૂપ વિસ્મરણ થઈ જાય, સમજો. એ આમાં ફેર આ તો પછી આમ બીજા તો શું છે, જગતની કળા તો ભાવાંતરમાં ભૂલાઈ જાય છે. શું એક માણસ કળા શીખ્યો હોય તો એને આ જિંદગી આવડે, પણ એ મનુષ્ય માટેને મનુષ્ય થાય તો ફરીને એને ફરીને જ શીખવું પડે. આના મૂળ ઊંડા છે, આ તો ભાવાંતરમાં સાથે રહે છે. આ જ્ઞાનની કળા તો સમ્યક જ્ઞાનની કળા, સ્વને સ્વમાં અનુભવની કળા, એ તો ભાવાંતરમાં સાથે રહે છે. એ તો વધારે શક્તિવાળું જ્ઞાન છે. બહુ ચમત્કારિક વિષય છે. એ પ્રયોગમાં આવે કે નિજ ઉપયોગમાં નિજને જોવાનો, તો એનો ચમત્કાર જ જુદો છે. આમ તો પહેલેથી જ વાત જુદી છે. જે જીવો પૂર્ણતાના લક્ષ્યે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના પૂર્વક નિજાવલોકનમાં આવે છે, એની અંદરની દુનિયા પહેલેથી બદલાઈ જાય છે. એ આખી એના અંદરનું વાતાવરણ જ બદલાઈ જાય છે, નવી દુનિયામાં જ એનો પ્રવેશ થાય છે. એટલે એ બહુ ચમત્કારિક વિષય છે. આખો અનુભવ થાય તો ચૈતન્યનો સાક્ષાત ચમત્કાર છે. આનંદ ભવના ભૂક્કા બોલાવે એવો જબરદસ્ત એતો પ્રકાર છે, પ્રસંગ છે. પણ એ પહેલા જ આખું ચમત્કારિક જીવન શરૂ થઈ જાય છે. એ લાઈન જ જુદી છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ 92-25. સમ્યક દ્રષ્ટિ કો એક વિકલ્પ ભી ફાંસી સા લગતા હૈ. સમ્યક દ્રષ્ટિ ને એક વિકલ્પ પણ ફાંસી જેવો લાગે. વિકસિત સ્વભાવ કો જે ખીલતો જાય છે, અંદરથી ગુણ ખીલતા જાય છે, ગુણોનો વિકાસ થતો જાય છે, જેમ કે શાંતિ. એ શાંતિ ને અશાંતિ છે એ ફાંસી છે, ફાંસીમાં મૃત્યુ. એટલે વિભાવ માત્ર એને ફાંસી લાગે, કેમ કે બધા અશાંતિના પરિણામ છે. વિભાવ માત્ર છે એ અશાંતિના પરિણામ છે. એક વિકલ્પ જ્યાં ફાંસી લાગે એ સમ્યક દ્રષ્ટિની અંતરંગ દશા કેવી, એમ કે છે. હા, વિકલ્પ ને હાર ચાલી જાય તો ખબર પડતી નથી ક્યાં વિયોગ ગયો, એ ખોવાઈ ગયો આખો ને આખો વિકલ્પની ધારામાં. શું એની જાગૃતિ કેટલી છે કે એક વિકલ્પ એને ફાંસી લાગે છે. મારી શાંતિને રોકે છે, મારી શાંતિને ઘાતે છે. એટલા માટે રાજમલજીએ પુણ્ય પાપ અધિકારના શ્લોકમાં વાત કરી 108 કળશમાં, કળશટીકામાં, કે અશુભ પરિણામ જેમ ત્યાગવા યોગ્ય છે એમ શુભ પરિણામ ત્યાગવા યોગ્ય નથી એમ કોઈ માને, એના પ્રત્યે એમ કહેવું છે કે જેમ અશુભ ત્યાગવા યોગ્ય છે તેમ જ શુભ ત્યાગવા યોગ્ય છે. કેમ કે તે શુભ પરિણામ પણ દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. આટલી વાત લખી છે. દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. તારી શાંતિને ઘાતે છે. કોઈ અપમાન કરે તો દુશ્મન દેખાય માણસને. મનુષ્ય માન પ્રકૃતિ કા વિશેષ પ્રકાર હૈ. તો કોઈ અપમાન કરે તો માણસને દુશ્મન લાગે કે આ મારું અપમાન કરે છે. મારો મિત્ર નથી પણ મારો વેરી છે, મારું અપમાન કરે છે. પણ આ તારી શાંતિને ઘાતે છે એ તારો વેરી નહીં. હે, ખરો વેરી તો એ છે કે તારા પ્રાણને ઘાતે છે. મૂળ સ્વરૂપ ઉપર ઘા પડે છે. સમ્યક દ્રષ્ટિ કો એક વિકલ્પ ભી ફાંસી સા લગતા હૈ, વિકસિત સ્વભાવ કો વિભાવ માત્ર ફાંસી લગતી હૈ. એ કોઈ પણ વિભાવ હોય, પછી શુભ અશુભ ના ભેદ પછી ની વાત છે, વિભાવ છે કે નહીં એને ફાંસી છે. હા, એક વિકલ્પમાં વિષ્ટાનો એક કણ કોઈ ભાણામાં રાખવા માંગે છે, જમવા બેઠા હોય તો ભાઈ થોડી નો હું વાંધો છે, ધાજી નો જોઈએ. શું છે આ વિભાવ? શું છે પુણ્ય? શું છે પુણ્ય? વિષ્ટા છે, બીજું કઈ નથી. એનો સ્વાદ લેવાય એમ કે છે, વિષ્ટાનો સ્વાદ કોઈ લે એનો સ્વાદ લેવાય નહીં, એવી વાત છે. આપણે તો વિષ્ટા કહેતા હતા, વિષ્ટાનો ઢગલો ગયે છે કે જોર થી વાત આપતી, તીવ્રતા ઘણી હતી. હા તો ભાઈ એમ કહે છે એક વિકલ્પમાં હું વાંધો, એટલે એનો જવાબ છે. એક વિકલ્પમાં એનો વાંધો એટલે પૂરો વાંધો છે, થોડો વાંધો નથી પણ પૂરેપૂરો એની સાથે વાંધો છે, અધૂરો વાંધો નથી. સમયસારમાં તો બહુ ચોખ્ખું કર્યું છે. વધ્ય ઘાતક સંબંધ છે, કેવો સંબંધ છે વિભાવને અને સ્વભાવને? કે વધ્ય ઘાતક સંબંધ છે, એનો વધ કરે છે, ઘાત કરીને એનો વધ કરે છે, એવો સંબંધ છે. એમાંથી નીકળ્યા ને તો કીધો પીપર માંથી લાખ નીકળે છે કે નહીં? દ્રષ્ટાંત આપ્યો છે કે પીપર માંથી લાખ નીકળે છે, એ પીપર નો શું કરી નાખે? ક્ષય કરી નાખે. જે લાખ એનો રસ છે એ તો પીપર નો ચીકણો, એને ખલાસ કરી નાખે. એમાંથી નીકળેલો એને ખલાસ કરે. વિભાવ તારામાંથી નીકળેલો તારા પ્રાણને ખલાસ કરે, એવો વધ્ય ઘાતક સંબંધ છે. પાંચસો પંચોતેર. જિસકી કરતા બુદ્ધિ મિટ ગઈ હૈ, એસે જ્ઞાની કે અભિપ્રાય મેં કેવલ જ્ઞાન ભી કરના નહીં હૈ, હો જાતા હૈ. જેની પરિણામની કરતા બુદ્ધિ મટી ગઈ, પરદ્રવ્યની નહીં હો, રાગની ની પરિણામ માત્રની જેને કરતા બુદ્ધિ મટી ગઈ, હું નિષ્ક્રિય ચૈતન્ય બિંબ છું, અક્રિય ચૈતન્ય બિંબ છું, એવા અભિપ્રાયમાં કેવળ જ્ઞાન પણ કરવાનું રહેતું નથી. થઈ જાય છે એ અભિપ્રાય વાળાને કેવળ જ્ઞાન થઈ જાય છે, એને કરવું એ પ્રશ્ન નથી. આ અભિપ્રાયનો વિષય આવ્યો. હવે જયારે કેવળ જ્ઞાન પણ એને કરવું નથી અભિપ્રાય છે, તો ફિર ક્ષયોક્ષમ એસે કરું ને એસે બઢાવું, એસે જાણ લું, એસે પઢ લું, એસે સુન લું, ફિર ધારણા મેં રખ લું, બરાબર યાદદાસ્ત મેં રખ લું, મેં મત ભૂલું, વો કુછ કરને કી બાત નહીં, યે તો બોજા ઉઠાને કી બાત હૈ. એસે કરું એસે કરું વો તો કર્તૃત્વ હી હૈ. અને એવો વિપર્યાસ ક્યારે થાય છે કરું કરું નો? કે નિષ્ક્રિય સ્વરૂપને ભૂલતા, નિષ્ક્રિય સ્વરૂપ કો ભૂલને પર એસા વિપર્યાસ હોતા હૈ. જે પોતાના નિષ્ક્રિય સ્વરૂપને ભૂલે છે એને પરિણામના કર્તૃત્વનો વિપર્યાસ આવી જાય છે. આમ કરું ને તેમ કરું, આમ કરું ને તેમ કરું. આ તો કે સ્વભાવથી જ જ્ઞાતા છો, અને જ્ઞાતા ભાવે પરણમી રહ્યો છું, કરવાનો ક્યાં પ્રશ્ન છે? પરિણામ ન થતું હોય તો કરવું છે એમ છે, અને ન થતું એને કરી શકાય ખરું, થતું હોય એને કરવું શું? ન થતું હોય એને કરવું શું, થતું હોય એને કરવું શું? માટે તો માત્ર અનુભવ કરવાનો વિષય છે. જ્ઞાની થાય કે નિશ્ચિંત થઈ જાય છે, મોટી વાત શું છે? નિશ્ચિંત થઈ જાય છે. કેમ કે કઈ કરવાનો ઉપાધિ નહી, મારું અનંત સુખ મારામાં ભર્યું છે, પરથી હું શૂન્ય છું. એક સમયના પરિણામને કરવાનો પણ મારે ઉપાધિ નથી, તો બીજી તો રાગને રાગના વિષયને કરવાનો પ્રશ્ન ક્યાં છે? જેને કરવું છે એને સુખ માટે કરવું છે તો એ તો બધું સુખથી શૂન્ય છે. જ્યાં કાંઈ કરવું કરવું થાય છે એ બધા ક્ષેત્ર તો બધું આખો વિભાગ જ સુખથી શૂન્ય છે, અને મારા આનંદ સુખથી હું ભરપૂર છું. જે કાંઈ ગડબડ છે એ તો સુખ બુદ્ધિ પરમા છે એને લઈને છે, એ તો શૂન્ય ભાષા છે, ખાલી ભાષા છે. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને છ ખંડનો વૈભવ અને પથારો એ ખાલી ખાલી લાગે છે. શું કેવું લાગે? ખાલી ખાલી લાગે છે. જે માણસ નથી કહેતા ભાઈ ઘરમાં કોઈ ન હોય તો આખું ઘર ખાલી ખાલી, આવડું મોટું ઘર પણ ખાલી ખાલી લાગે છે. કેમ કે ઘરમાં કોઈ નથી, સાથે બધા રહેતા હોય હળી મળીને, એમાં કોઈ એવો પ્રસંગ આવે બીજા બધા કોઈ યાત્રા ગયા હોય ને પોતે ઘરમાં એકલો હતો એટલે ખાલી ખાલી લાગે છે. આ છ ખંડનો આખો પથારો એને ખાલી ખાલી લાગે છે. તો મારો આત્મા ક્યાંય નથી. આ કુટુંબ પરિવાર રાજ પાઠ મકાન મહેલ પણ મારો આત્મા ક્યાંય નથી, એમાં શૂન્ય છે બધું, મારાથી એ શૂન્ય છે. એવું ભિન્નપણું લાગે છે કે શૂન્યવત ભાષે ખાલી ખાલી લાગે. ખાલી લાગે એટલે ક્યાંય રસ આવે નહીં, રસ ના આવે. અધ્યાત્મ કી એસી બાત સુનને કો મિલ જાને સે કિતને લોગો કો સંતોષ હો જાતા હૈ. જો આપણને ગુરુદેવ મળી ગયા, આવી બધી આપણને ઊંચી ઊંચી અધ્યાત્મની વાતો મળી ગઈ, બહોત મિલા આપને કો તો બહોત મિલા, એવો સંતોષ લેવા જેવો નથી. અત્યારે તો ઘણા આપણા મુમુક્ષુ બોલે છે, ભાઈ ગુરુદેવે આપણને બહુ આપ્યું છે, ઘણું આપણને આપ્યું છે, આપણને તો ભાગશાળી છે કે ગુરુદેવ પાસેથી ઘણું મળ્યું છે. હવે આપણે એ જે મળ્યું છે એને જ આપણે વારંવાર ફેરવતા રહીએ, એને સ્મરણ એનો વારંવાર અભ્યાસ કરતા રહીએ, સ્મરણ કરતા રહીએ, વારંવાર એને વિચારતા રહીએ, આપણને ઘણું મળી ગયું છે. વાત ખોટી છે. એ વાત સંતોષ લેવાની વાત છે, એ ખોટી છે. સિદ્ધાંત એ છે કે કોઈ પણ પ્રકારના પરિણામથી સંતોષાઈ જવું એ પર્યાય બુદ્ધિને દર્શન મૂળને વૃદ્ધિગત કરવાનું કાર્ય છે. શું એ દર્શન મૂળને વધારનારી વાત છે? ભાઈનું પ્રયોજન સિદ્ધિ આપી શકે નહીં. દ્રષ્ટાંત સામાન્ય મુમુક્ષુનો આપ્યો, પણ દ્રવલિંગી પર્યંત પણ દર્શન મોહ વૃદ્ધવાનું કારણ પર્યાયમાં સંતોષ. 154 ગાથા છે, 155 ગાથા છે સ્વામી સારને, એમાં દ્રવલિંગીની એ વાત લીધી છે કે સંતુષ્ટ છે. કર્મના તીવ્ર મંદ અનુભાગને અનુભવતા એટલે કશાયની મંદતાને અનુભવતા એને સંતોષ થાય છે, સંતુષ્ટ થાય છે. એ ત્યાં મિથ્યાત દૂર કરે છે. જે સંતુષ્ટ થયો એ મિથ્યાત વૃદ્ધિગત થયું, ત્યાં તીવ્ર થયું મિથ્યાત. કશાય મંદ થયો, ચારિત્રમાં મંદ થયો અને દર્શનમાં ચારિત્રમાં એટલો મંદ થયો કે 31 આગળની સ્થિતિ અને ઓમી ગ્રેવે કે જાય, દર્શનમાં તીવ્ર થઈ ગયો. અનંત ભાવ ઉભા છે. એસી બાત સુનને કો મિલ જાને સે સંતોષ હો જાતા હૈ કે દૂસરે લોગો કો એસી બાત નહીં મિલી કિંતુ અપને કો તો મિલી હૈ ને. આપણે ભાગશાળી છે, આપણને મળી ગયું, આપણને મળી ગયું. પણ ક્યાં મળ્યું તો જો, હે, સંયોગ થયો ને રાગ થયો એટલે મળી ગયું નથી. આત્મામાં શું આવ્યું છે એ તો જો. આત્મામાં આવે એને તો એમ થાય છે કે મારે ઘણું બાકી, ઘણું બાકી, ઓહો પૂર્ણ થવાનું છે. આ તો હું, આ તો અધૂરી દશા છે. અધૂરી દશામાં સંતોષ માને એ અજ્ઞાન છે. જોકે સમ્યક અધૂરી દશામાં તો કોઈ સંતોષ માનતા જ નથી, એ સમ્યકપણાની વિશેષતા છે. અથવા પ્રારંભમાં જે ધ્યેય બાંધ્યું છે એની વિશેષતા છે કે ધ્યેય એને ક્યાંય પર્યાયમાં અધુરાશમાં સંતોષ માનવા દે જ નહીં. પણ જે જીવો જ્ઞાન અને ચારિત્રના ક્ષયોક્ષમમાં આગળ વધે છે સમ્યક દર્શન પહેલા, એને સંતોષ થાય છે. દર્શન મોહની તીવ્રતાને કારણે થાય છે. પાત્રતા હોય તો એ ન થાય. ગમે એટલો બીજા મુમુક્ષુ કરતા ઉત્કૃષ્ટ મુમુક્ષુ થાય તો પણ એને પોતાની દશાનો સંતોષ ન થાય, ઉલટાનો એને અસંતોષ રહ્યા કરે. કે જે અનુભવ ક્યાં થયો છે? પાત્રતા, પાત્રતા શું કરવું? અનુભવ ક્યાં થયો છે? પાત્રતા આટલી હોય એટલે શું થઈ ગયું? પણ અનુભવ તો જોઈએ ને. એ વગેરે તો લાઈન ક્યાં આખી પાકી થવાની છે? જે અનુભવ તો ઉભા રહ્યા ને, પાત્રતા વાળાને અનંતભાવ ઉભા છે. અનુભવ થવા વાળાને અનંતભાવ ખલાસ થયા છે. એ તો બધો ફેર છે. એ તો એટલે એને તો ઘણું બાકી છે. પૂર્ણતામાં પહોંચવું છે અને હજી અનુભવની શરૂઆત નથી થઈ, ઘણું બાકી છે એમ આવે. ત્યારે એ પાત્રતા ન હોય એને જ્ઞાનનો ઉઘાડ થાય. પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન કે આચરણની અંદર વ્રત નિયમ સંયમ પાલતો થાય એટલે એને સંતોષ થયા વગર. અથવા જે કાંઈ ક્રિયા કરે, પૂજા ભક્તિ સ્વાધ્યાય કરે તો એમાં એને સંતોષ થાય. જે કાંઈ કરતો હોય એમાં એને સંતોષ થયા વગર રહે નહીં. તે દર્શન મોહને વધારે છે. એસે અધિકતા માનકર જીવ સંતુષ્ટ હો જાતા હૈ. નીચી દશા વાલો કી ઓર દ્રષ્ટિ રખના, એ સંતોષમાં શું છે? બીજાને ક્યાં આટલું મળ્યું છે? મને મળ્યું છે. બીજા ક્યાં આટલું કરે છે? હું આટલું કરું છું. એટલે જે નથી કરતા ને જેને નથી એ નીચામાં ઉપર એની દ્રષ્ટિ છે. નીચી દ્રષ્ટા દશા વાલો કી ઓર દ્રષ્ટિ રખના, વો તો સ્વયં કે લીએ હી એક બડા ભારી નુકસાન કા કારણ હૈ. તો નીચે જાને કા કારણ હૈ, નીચી દ્રષ્ટિ નીચે જવાનું કારણ છે. સંસારમાં એમ નથી જોતો. સંસારમાં તો ગમે એટલા સંયોગોમાં સુધરતા જાય તો હજી ઉપરવાળાને જોવે. મારા કરતા તો અમારા સગા ફલાણા હજી આટલા આગળ છે, હજી મારા કરતા સમાજમાં ફલાણા આગળ છે, બજારમાં ફલાણા આટલા આગળ વધી ગયા, હું હજી પાછળ છું. ગમે એટલું મળે તો આગળ વાળાને જ જોવે છે. ત્યાં તો ત્યાં પાછળ વાળાને નથી જોતો. ભૂલ કરે છે. એ સિદ્ધાંત દ્રઢપણે ગ્રહણ થવો જોઈએ કે કોઈ પણ પ્રકારની દશાથી સંતોષ લેવાની ભૂલ કરવી નથી. એટલી જાગૃતિ રહેવી જોઈએ કે કોઈ પણ દશાથી પોતાને સંતોષ ન આવે. એકત્વ તો હતું, દ્રઢ કર્યું, તીવ્ર કર્યું. સંતોષ થવામાં જે પર્યાયનું એકત્વ ચાલતું હતું એને વધારે દ્રઢ કરી નાખ્યું, તીવ્ર કરી નાખ્યું. એટલે દર્શનમાં વધી ગયો હતો એ વૈધો, એને ધાર્મિક પરિણામ કરતા દર્શનમાં વધાર્યો. જ્ઞાનનો ક્ષોભક્ષમ, ચારિત્રનો ક્ષોભક્ષમ, કસાય નહીં મનતા, બધું જે કાંઈ થયું એમાં ભૂલ આ થઈ ગઈ. આ જીવ કેમ છૂટતો નથી? આટલા વર્ષથી આવું કરે છે ને, આટલા વર્ષથી આવું કરે છે ને, સમજે છે ને, વાંચે છે ને, ક્રિયા કરે છે ને, પણ દર્શનમાં શું? ધ્યાન દર્શનમાં ક્યાં વધે ને ક્યાં ઘટે એ ખબર નથી હજી તો. આ પરિસ્થિતિ. तीनों लोक के सर्व पदार्थ ज्ञान में आ जावे तो भी ज्ञान सभी को पी जाता है, जो अपी बनवाई ऊपर ही ने, और कहता है कि और कुछ बाकी हो तो आ जा. चौदह ब्रह्मांड ने ज्ञान पी जाए थे तो बड़े पाथो प्रकार करे थे कि अनंता चल ब्रह्मांड आवो बधाई ने पी जाओ. एक लोकालोक नहीं अनंता लोकालोक हो तो अपन ज्ञान ने शक्ति ने शु मर्यादा, स्वभाव ने मर्यादा से नहीं अग्नि कितना ने बाड़े तो बड़वा योग्य हो ये तमाम ने बाड़े तो कहीं बाकी रही. આખા જગત ને બળ્યા પછી અગ્નિ થાકી જાય કે નહીં? થાકી ન જાય, એની શક્તિ છે એ વધતી જાય, કેમ કે હદ નથી એને, એને હદ નથી. એવું જેવું જ્ઞાન નું છે એવું સુખ નું છે. જેવું જેમ આ જ્ઞાન બેહદ છે એમ સુખ પણ બેસુમાર અંદર માં ભરેલું છે. એવા બધા ગુણોનો જે સ્વભાવ છે અનંત 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 બેહદ સામર્થ્ય લઈને એટલો ભરપૂર છે કે જરાક અંતર્મુખ થાય એટલે સીધો પ્રગટ થઈ જાય છે. એમ માણસને એમ કહે ને કે આ માણસને એટલું બધું શરીરમાં લોહી છે, લાલ બુંદી જેવો દેખાતો હોય, ચણોઠી જેવો, તો ચોંટકો ભરશો ને તો લોહી નીકળશે એને. છૂટી ખીણને શું ઉઠો તો ખૂન નીકળતા હે, કે એટલા લોહી લોહ ભરાય, કે એમ એટલો સ્વભાવ ભરેલો છે કે જરાક અંતર્મુખ થાય તે અંદરથી પાતાળ ફૂટે છે. એટલું જ્ઞાન ને સુખ લબાલબ ભરેલું છે જરાક અંતર્મુખ થાય એટલી વાત. હાવ ઊંધો બેઠો છે, ઊંધો ફરીને હાવ બેઠો છે એટલે એને કઈ દેખાતું નથી. સવળું થાય તો આખો પરમાત્મા પડખે ચડે એવું છે. જેમ કોઈ કહે ને ભાઈ અમારી પડખે તો મોટા મોટા અબજપતિઓ છે, અમારે શું વાંધો આવે? તો કે આ તો કે અનંત પતિ છે, અબજપતિ નથી પણ અનંત ગુણનો પતિ છે. પરમાત્મા પડખે ચડે એને શું ખોટ હોય? જેની પડખે પરમાત્મા ચડ્યો હોય એને શું ખોટ હોય એમ કે છે. હે, એને દીનતા કેવી રીતે આવે? એને દિન પણ આવે નહીં, એને કોઈ વૃત્તિ એવી થાય નહીં કે અરે રે મારું શું થશે, આધાર લેવાનો ક્યાંય વિશ એને પ્રકાર ન આવે એવો મજબૂત આધાર. એટલે તો કહ્યું ને શ્રીમદજીએ કે જેને જૈનનું કેવળ જ્ઞાને જોઈતું નથી એને પરમેશ્વર બીજું શું દેવાનો હતો? શું મોક્ષ જોતો નથી એમ કહેવાને બદલે શું કીધું એને? કે જૈન નું કેવળ જ્ઞાન જેને જોતું નથી એને પરમાત્મા બીજું શું દેવાનો હતો? ક્યાંથી ક્યાંથી આવે છે? દ્રષ્ટિના જોરમાંથી એ વાત આવે છે. મેરો ધણી નહીં દૂર દિશંતર મોહી મેં હે મોહી સુજત ની કે. મારો ધણી પરમાત્મા અંદર મારામાં બેઠો છે, મને હૂજતો નથી એટલી જ વાત છે. લાંબો બાબો નથી, કઈ વાત નથી. એવું આ તો સ્વભાવને બતાવે છે, કેવળ જ્ઞાન છે સ્વભાવને દર્શાવે છે. સ્વભાવ કેવી ચીજ છે? સામર્થનો આધાર આવે, નિજ સામર્થનો આધાર આવે એટલે ત્રણ લોકનો નાથ થઈને બેસી ગયો. બારમાં મજૂર હોય, લાકડાનો ભારો વેચવા આવતો મજૂર હોય શકે, પાંચ મણની ગુણ અદાનની ઉપાડનારો મજૂર હોય શકે, પણ ત્રણ લોકનો નાથ અંદરમાંથી બેસી ગયો છે. આમ છે એની મહાનતા શું? કે બહારમાં સંયોગ ગમે એવા હીણા દેખાતા હોય તો પણ એને પોતાને ભાવમાં હીણપત આવતી નથી, આ એની માનતા છે. એને દીનતા આવતી નિજ સુખ કે લીએ સારે જગત મેં બસ મેં હી એક વસ્તુ હું, ઓર કોઈ વસ્તુ હૈ નહીં, જગત જ નથી ને મારે તો, આખા જગતમાં હું જ છું. આ એમાંથી બધા બધા સર્વ વ્યાપક લઈ લીધું, કોઈ બીજું છે નહીં, પણ એમ નથી. આખા જગતની નિસ્મૃતિ કરે છે. મિત્ર શત્રુ લાભ અલાભ અનુકૂળ પ્રતિકૂળ કોઈ ધ્યાન રહેતું નથી, એમ કે કોઈ વાતનું ધ્યાન રહેતું નથી. તે જગતના પદાર્થો એના ગુણધર્મ પ્રમાણે પરિણમે. મારો તો ઉપેક્ષાનો અને વિસ્મરણનો વિષય છે, કોઈ અપેક્ષાનો વિષય નથી. ત્યાં ધ્યાન કોનું રાખે? ધ્યાન તો કોનું રાખે? અપેક્ષા રાખે ત્યાં ધ્યાન જાય. ત્યાં ઉપેક્ષા થઈ જાય પછી ધ્યાનનો પ્રશ્ન રહેતો નથી. કૃષ્ણભાઈ ચિંતન કરવા બેસીએ છીએ પણ આત્મામાં ધ્યાન લાગતું નથી. કઈ લોકો એમ ફરિયાદ કરતા શિકાયત કરે, આત્મામાં ધ્યાન લાગતું નથી. ધ્યાન કરવા બેસીએ પણ અપેક્ષાઓ તારી કેટલી પડી છે એ તારા બતાવ ને. આ અપેક્ષા ને તે અપેક્ષા, આની અપેક્ષા ને તેની અપેક્ષા, 56 જાતની અપેક્ષાઓ ઉભી છે. પછી ધ્યાન લાગે કેવી રીતે? ખેંચાયેલા પરિણામ રહે છે ત્યાં. ત્યાં ખેંચાયેલા છે અંદરમાં ખેંચાશે કેવી રીતે? અંદરના સ્વરૂપને ઓળખે, સ્વરૂપની આસક્તિ થાય, અનંત સુખનો ભંડાર એની આસક્તિ થાય તો ખેંચાઈને પરિણામ આવે. લાવવા ન પડે પણ ખેંચાઈને આવે. લોકો એમ સમજે કે આટલા આ સંયોગમાં જ્ઞાની અત્યારે દેખાય છે, પણ અંદરમાં ઊંડે ઊંડે ક્યાં વિચરે છે એ તને ક્યાં ખબર છે? કે અંદરમાં ઊંડે ઊંડે જ્ઞાની ક્યાં વિચરે છે એની ખબર પડતી. લોકો તો બહાર સંયોગમાં જોવે છે કે આ મકાન મારીએ છે, અહીંયા બેસે છે, અહીંયા ઉઠે છે, અહીંયા ખાય છે, અહીંયા પીએ છે, આ બધા એના ફરતા આજુબાજુ આવા એના બધા સંયોગ છે. સત્ય સત્ય મિશ્ર જેને જે યોગ હોય એ પ્રમાણે સંયોગ હોય પૂર્વકર્મ પ્રમાણે. પણ અંદરમાં ક્યાં વિચરે છે એ ક્યાં ખબર છે? ઊંડે ઊંડે અંદરમાં ક્યાં વિચરે છે એમ બીજું તો એવું છે. એને તો જગત જ નથી, ભ્રમ સત્યમ જગન મિથ્યા થઈ ગયું છે એને. ઠીક, આ બધું એમાંથી નીકળેલું છે વેદાંતનું. ભ્રમ સત્યમ જગન મિથ્યા મૂળી ભગવાનની વાણીમાં બધું આવેલું. એ લોકોએ એકાંત પકડ્યું એટલે બેલેન્સ ન રહ્યું, બેલેન્સ ન રહ્યું એટલે પછી બધી કલ્પના કરી. કલ્પના એ ચડવા જેવું નથી, એ સ્વરૂપ સાવધાની એવી આવે છે. ઉપેક્ષા થઈ જાય આખા જગતથી, ઉપેક્ષા થઈ જાય. અંદરનો વૈભવ ઘણો છે, અંદરમાં ચૈતન્યના ગુણોનો વૈભવ, ગુણ નિધાન એવું જબરજસ્ત છે કે એક એક, જેમ કોઈ મોટો મહેલ હોય બેસરી એવું લીધું છે ને, એક એક ગુણના વૈભવના ઓરડા ભરેલા છે. એક એક ઓરડામાં જેમ વૈભવ વિભિન્ન પ્રકારનો હોય એમ અનંત ગુણોના ઓરડાનો વૈભવ છે અંદર ભરેલા છે. એના આકર્ષણમાં બધું પછી કઈ ભૂલી જાય. મૂળ તો શું છે, જે પરમા સુખ બુદ્ધિની કલ્પના નિવૃત્ત થઈ ગઈ ને, વાસ્તવિક પોતાનું જે સ્વરૂપ, એ સ્વરૂપ દર્શન અન્ય પદાર્થમાં સુખની કલ્પનાને ખલાસ કરી નાખે છે કે આ તો સાવ કલ્પના હતી, સુખ હતું જ ક્યાં, આ તો એક ખાલી અમથેમથી કલ્પના ઊભી કરી હતી, જે મૃગજળની કલ્પના થાય છે એવું થયું છે. આ તો ત્યાં તો ગંધે પાણીની ગંધ નથી, ત્યાં તો એમાં સુખની ગંધે નથી, પડછાયો નથી, ત્યાં તો કલ્પનાની નિવૃત્તિ થાય. એટલે પછી ખેંચાણ તો રહીએ નહીં કોઈ, બસ. એટલે પ્રતિબંધ ગયો, એને સ્વરૂપમાં આવવા માટેનો પ્રતિબંધ તો પરનું ખેંચાણ છે એ ગયો. અંદર જબરદસ્ત આકર્ષણ થાય એવો વૈભવ છે ચૈતન્યનો, અનંત ગુણના અનંત ઓરડા ભરેલા છે, અનંત ગુણની વસ્તી છે, એમાં ડૂબી જાય છે, બહાર નીકળતા નથી, ડૂબી જાય છે, એ અનંતકાળ સુધી ડૂબેલા જ રહે છે. એવો વૈભવ છે કે અનંતકાળ સુધી ડૂબેલા જ રહે છે. એટલે કે છે કે આખા જગતમાં મારા માટે તો એ કોઈ વસ્તુ જ નથી ને, નથી એમ કહેતા પછી વળી કહે છે કે અરે દૂસરી કોઈ વસ્તુ હે યા નહીં હે, એસા મેરે વિકલ્પ ક્યો, નહીં હે એનો વિકલ્પ શું કરવા છે, એનો એનો વિકલ્પ તો નથી કરવો, નથી એનો વિકલ્પ શું પણ મારે. હા, અરે દૂસરી કોઈ વસ્તુ હે યા નહીં હે એસા ભી વિકલ્પ ક્યો, આ તો જીવ તો મફતનો કેવી શક્તિ વેડફે છે. આખા ગામનું ધ્યાન રાખે, દિવાળી આવી તો કોણે કેટલી લાઈટ કરી, ઠીક, શું ત્યાંથી માંડીને ગામમાં કોણ કમાણું, કોણે ખોયા પૈસા, કોણ કોણ આગળ લીધું, કોને શું થયું, કોને મકાન લીધું, કોને મોટર લીધી, કોને દેવાળું કાઢ્યું, બધાને આખા જગતને પંચાયત કરવા બેસી જાય. તે ત્યાંથી માંડીને હિન્દુસ્તાનનો વડોપ્રધાન આમ કરીને આમ કરે તો સારું ને, નાણાપ્રધાન આમ કરીને આમ કરે તો સારું છે ને, પછી અમેરિકાનો પ્રેસિડેન્ટ આમ કરે તો સારું છે, ત્યાં સુધીની બધી પંચાયત અહીં બેઠો બેઠો કર્યા કરે આખા જગતને. અને કહે છે કે એ છે કે નહીં એનું મારે શું કામ છે. એક શ્રીમદજીએ બહુ સરસ લીધું કે આખું જગત સોનાનું થાય તો અમારે તૃણવત છે, જેમ તણખલાની સામું અમે જોતા નથી એમ જગતની સામું અમે જોતા નથી. જા ગમે તેવું હોય નહીં, સુંદર અસુંદર અમારે શું પણ, અમારે બધું તણખલાની તોલે છે. અમારા આત્માનો તોલ એટલો હવે આવી ગયો છે, તોલ એટલે વજન પડે છે ને, તોલા મૂકે એટલે વજન પડે, એ સ્વરૂપનો તોલ એટલો છે, એવું તોલ્યું છે સ્વરૂપને કે કોઈનો તોલ આવતો નથી, બધું તણખલાની તોલે થઈ જાય છે. તણખલા મને તિનકા તિનકા કહે છે, હા બેસી જાય છે એવી વાત છે. એવો સ્વરૂપ મહિમા ઘર કરી જાય છે, જ્યારથી ઓળખાય છે ત્યારથી સ્વરૂપનો મહિમા એવો ઉત્પન્ન થાય છે અને એવો ઘર કરી જાય છે કે પછી બીજા કોઈને એ ઘરમાં આવવાની જગ્યા રહેતી નથી. જાઓ એ ઘરમાંથી બધાને કાઢી મૂક્યા, એકનું સ્વરૂપ પછી કોઈને રહેવા દેતા નથી. પાંચસો ને 78 છે, 579. રાગ કો જ્ઞાન કા અગ્નિ, જ્ઞાન કા અગ્નિ કહેતે હૈ ઓર લક્ષ્ય રાગ કી ઓર હૈ તો વો સચ્ચા જ્ઞાન કા અગ્નિ હૈ નહીં. એમ કહે છે ને ભાઈ, રાગ તો જ્ઞાન નું અગ્નિ છે પણ એ ભિન્ન પડે એના માટે વાત છે, એ ભિન્ન જ્ઞેય ની વાત છે. જ્ઞાન નું અગ્નિ છે એટલે જ્ઞાન ભિન્ન છે અને જ્ઞેય ભિન્ન છે, એક નથી. હવે લક્ષ જ્ઞેય ઉપર રાગ ઉપર છે એટલે રાગમાં પોતા પણ અનુભવાય છે અને જ્ઞાન નું જ્ઞેય કહે છે એટલે સમજણ જુદી છે, અનુભવ ઉલટો છે. સમજણમાં જ્ઞાનીની જેવી વાત કરે છે કે રાગ જ્ઞાન નું જ્ઞેય છે, જ્ઞાન નથી, રાગ તે જ્ઞાન નથી તો જ્ઞાન નું જ્ઞેય છે, જ્ઞાની પણ એમ કહે છે. અને લક્ષ જેનું રાગ ઉપર છે, આત્મા ઉપર નથી, એની સમજણ કરતા એનો લક્ષ્ય અને અનુભવ ઉલટો છે એમ કહે છે, વિપરીત છે. લક્ષ રાખી ઓર હે તો વો સચ્ચા જ્ઞાન કા જ્ઞેય હે હી નહીં. જ્ઞાનમાં ભિન્ન નથી રહ્યું જ્ઞેય, પર પણ એ નથી જાણતો. યથાર્થતા મે તો જ્ઞાન કા જ્ઞેય તો અંદર મે સહેજરૂપ હોતા હે. ક્યારેક પોતે જ્ઞાનમાં સ્વપણું કરે અંદરમાં, ત્યારે સહેજે અગ્નિ ભિન્ન રૂપ થઈ જાય છે. એ સહેજે થાય છે, કરવું નથી પડતું. આ રાગ રાગ આવ્યો એ પર્ગ નહીં છે, રાગ તો પર્ગ નહીં, એ હું નહીં, એ હું નહીં, એમ કરવું નથી પડતું એમ કહે. તો અંદરમાં આ સ્વજ્ઞે ગ્રહણ થાય તો આ પર્ગ નહીં થયા વગર રે નહીં. લક્ષ બહાર પડા હો, અનાદિથી લક્ષ જ ફર્યું હોય, સ્વરૂપ નિશ્ચયમાં જ ન આવ્યો હોય, ઓર જ્ઞાન કા જ્ઞેય એસા બોલે, મોઢેથી એમ કે જ્ઞાનનું જ્ઞેય છે, મુજે તો ખટકતા હે. એટલે ખ્યાલ આવે, કોઈ બોલતા હોય ને, આપણે ત્યાં બોલવાની તો પદ્ધતિ વધી ગઈ, અધૂરો છલકાય તો બોલે જ્ઞાનીની જેવું બધું, પરિણામ ઉલટું હોય, મને તો ખટકે છે એમ ન બોલવું જોઈએ, પરિણામ લાવવું જોઈએ. એમને પરિણમન ઉલટું રાખે એના ઉપર ખ્યાલે નથી કે પરિણમન ઉલટું છે. બોલું છું હું સુલટું શાસ્ત્ર અનુસાર, પણ પરિણમન ઉલટું ચાલે છે, એનું ધ્યાન પણ ન હોય, લક્ષ ન હોય, એને બોલે રાખે, મુજે તો ખટકતા હે. વૈસે હિ યોગ્યતા ક્રમબદ્ધ આદિ સભી મેં લક્ષ બહાર પડા હો, ઓર વૈસા કહે તો મુજે ખટકતા. યોગ્યતા એટલે શું? પરિણામની યોગ્યતા. શું કે? પરિણામ યોગ્યતા અનુસાર થાય છે. રાગ થયો તો કઈ પર્યાય નહીં યોગ્યતા, ગમે એવો દોષ થયો તો કઈ પર્યાય નહીં યોગ્યતા. શું? પણ લક્ષ તારું ક્યાં છે? સ્વરૂપ ઉપર લક્ષ હોય એની વાત છે, એ યોગ્યતા કહેવાનો અધિકારી છે. તારું તો પર્યાય ઉપર લક્ષ છે ને, વળી પર્યાયની યોગ્યતા કે છે? મને તો ખટકે છે. એવું જ ક્રમબદ્ધમાં છે. ક્રમબદ્ધમાં હું જ્ઞાયક છું એમ લક્ષ આવે એની વાત નહીં, એને ક્રમબદ્ધ લાગવું પડ્યું સાચું, બાકી બીજાને ક્રમબદ્ધ લાગવું પડતો નથી. એટલે એ બધા જે બોલ છે, જ્ઞાનનું જ્ઞેય, પર્યાયની એક સમયની યોગ્યતા, અને જે કાંઈ થાય તે બધું ક્રમબદ્ધ થાય છે. રાગના કાળે રાગ ભલે એના ક્રમમાં હોય, શું એમ નહીં, લક્ષ આત્મા ઉપર આવવું જોઈએ. આત્મા ઉપર લક્ષ છે કે નહીં, ક્યાં લક્ષ છે ને એ વાત ચાલે છે, ક્યાં લક્ષ છે ને એ વિચાર ચાલે છે. પેલા લક્ષને તો સંભાળ, લક્ષ થવાને તે ન કયા શાસ્ત્ર, પહેલું લક્ષ થવું જોઈએ. અને સ્વાધ્યાય આદિ કોઈ પણ ચિંતન મનન લક્ષ કેમ થાય એ હેતુથી, એ દ્રષ્ટિકોણથી પ્રયત્ન હોવો જોઈએ, સ્વરૂપની ઓળખાણનો પ્રયત્ન હોવો જોઈએ, પછી બધા ન્યાયો બરાબર યથાસ્થિત કહેવાનો અધિકારી છે. વાત તો ન્યાય તો બધા અધ્યાત્મના છે, યોગ્યતા કહેવું, જ્ઞાનનું ઉપર ભિન્ન જ્ઞેય કહેવું, ક્રમબદ્ધ કહેવું, એ બધા સમ્ય જ્ઞાનના ન્યાયો છે. પણ એ માત્ર બોલકા થવાના, કહેવા માત્રના એ વાત નથી. એ કહે છે રાજમલજી, યે વાત કહેને માત્ર નહીં હે, પરિણમન ઉપર લાવે છે ને, એટલે યે વાત કહેને માત્ર નહીં હે એમ કરે. એટલે કોઈ એવી રીતે બોલે ત્યારે કહે છે મને તો ખટકે છે, હમકો અચ્છા નહીં લગતા. એટલે શું થાય છે કે શાસ્ત્રના ન્યાયો સમજીને જીવ સ્વચ્છંદ નામના મહાદોષને વૃદ્ધિગત કરે છે. પછી એમાંથી શું થાય? જ્ઞાનની શુષ્કતાને સ્વચ્છંદ આવે, દર્શનનું તીવ્ર થાય અને જ્ઞાન વધારે મલિન થઈ જાય. એટલે એ તો ઊંધે રસ્તે ચાલ્યો જાય છે, એટલે ખટકે છે એમ કહે છે. આવું જ કોઈનું જોઈએ ત્યારે ખટકે છે, આ બરાબર નહીં, આમ નહીં થવું. હા, બહુ જાગૃતિનો વિષય છે, એમને ફેંકા ફેંકી કરે એવો વિષય નથી. અને ગંભીર બહુ વિષય છે, દ્રવ્યાનુયોગ છે ને, આ તો બધો દ્રવ્યાનુયોગ છે, જ્ઞાનનો જ્ઞે યોગ્યતા ક્રમબદ્ધ પરમ ગંભીર છે. એટલે એને અગંભીરતાથી ક્યારે વિચારવો નહીં, વાંચવો નહીં, કહેવો નહીં, લેવો નહીં. આ બધા શાસ્ત્ર સ્વાધ્યાયમાં હસાહસી બધું અગંભીરતા છે, વિરુદ્ધ પ્રક્રિયા છે, દોષ લાગે છે. પરમ ગંભીર વિષય છે, અનંત જન્મ મરણનો નાશ કરવાનારો વિષય. એક મરણ ઘરમાં હજી થયું ન હોય પણ થવાની તૈયારી હોય તો કોઈ હશે નહીં, બધાના મોઢા ઉપરથી નૂર ઉડી જાય, ભાઈ અત્યારે સારું નથી હો, આમને અત્યારે સારું નથી એમ કે. પછી ભલે નાનું બાળક હોય ને તોય બધા ગંભીર થઈ જાય. હા, અનંત જન્મ મરણનો પ્રશ્ન છે, એમની તો ગંભીરતા કેટલી હોય. લક્ષ પૂર્વક કહેવું જોઈએ, લક્ષ હોય તો વાંધો નથી, લક્ષ હોય પછી અનુભવ આવી જશે, લક્ષ હોય તો વાંધો નથી. એ બોલ બનાવ બન્યો હતો આપણા સાગરવાળા શેઠ છે ને, એને ત્યાં ત્યાં પોતાના વતનમાં પોતાનું એક ગોડાઉન હળગી ગયું છે. એ લોકોનો બીડીનો ધંધો એટલે પાંદડાના થેલા ભર્યા હોય એટલે એ તો હુકા પાંદડાને હળગતા શું વાર લાગે, એટલે આખું ગોડાઉન આગ લાગે એટલે આખું ગોડાઉન હળગતા વાર ન લાગે, બધી જાળ લાગી જાય શું. એટલે લાખો રૂપિયાનો માલ બળી ગયો છે, મોટા મોટા ગોડાઉન રાખવા પડે કેમકે હફાર ચીજ રહી ને. પછી વાત કરી ગુરુદેવને કે આવી રીતે અમારું ગોડાઉન બળી ગયું, પછી અમે તો આપની વાત સાંભળી હતી એટલે સમાધાન રહ્યું કે હશે આપણું ગોડાઉન બળી ગયું પણ એ તો ક્રમબદ્ધમાં એમ થવાનું હશે. કે તો ક્યાં અમને સહી સમાધાન ક્યાં, તો કે નહીં ગુરુદેવે ના પાડી. શું કીધું? એ સહી સમાધાન નહીં હૈ કે ક્યો, ક્યો કે યે મેરા થાય નહીં, જલ ગયા મેરા થાય નહીં, યહાં સે ક્રમ પે ચાલુ હોતા હૈ, મેરા તો આત્મા હૈ ઓર કુછ મેરા નહીં હૈ જો ફિર ક્રમ મેં હોને વાલા હો તુમ, લેકિન મેરા ગોડાઉન જલ ગયા વો ક્રમબદ્ધ બરાબર નહીં હૈ. લક્ષ આત્મા હોય, આત્મા ઉપર હોય ત્યારે એમાં મમત્વ ન આવે, એને જ્ઞાનનું ઉગ્નિ કહેવાય. કે જેને મમત્વ નથી એના ઉપર, મમતા રાખીને જ્ઞાનનું ઉગ્નિ કરે એ જ્ઞાનનું ઉગ્નિ કરતો નથી, ખોટો છે, પરિણામ એનું ખોટું છે, પોતે ધોખામાં રહી જાય, એ સમાધાનમાં ધોખામાં રહી જશે એમ. એ મારી છે નહીં, મારે લેવા દેવા નથી, ઉદય મારો નથી, પ્રતિકૂળતાનો ઉદય તે મારો ઉદય નથી, એમ કુદગળનું પરિણામ છે, મારે લેવા દેવા.